તારીખ 13/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 853
બીજા પારિગ્રહ આરંભ પરિગ્રહનો અલ્પત્વ કરવાથી અસત્સંગ અસત પ્રસંગનું બળ ઘટે છે અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. જીવને આત્મકલ્યાણનો વિચાર હોવા છતાં પણ વિચાર બળ નથી નહીં હોવાના કારણો બે આપ્યા છે. એક અસત્સંગની અસર અને એક અસત પ્રસંગમાં જીવનું રોકાવું થાય છે. સત્સંગ સિવાયનો સંગ છે તે બધો અસત્સંગ છે. પછી એમાં કોઈ વાર પ્રસંગ પણ હોય છે અને જેમાં આત્મકલ્યાણનો કોઈ પ્રસંગ નથી એવા જે બધા ઉદયો છે તે બધા અસત પ્રસંગો છે. આ બંનેમાં જીવનું રોકાવું થાય ત્યારે આત્મકલ્યાણનો વિચાર હોવા છતાં પણ વિચાર બળ ન હોય. વિચાર બળ ન હોય એટલે અમલીકરણ ન થાય. વિચાર થાય પણ પ્રયોગમાં ન આવી શકાય. વિચાર બળ હોય તો પ્રયોગમાં આવી શકાય એટલે વિચાર નિરર્થક જાય. જો પ્રયોગમાં ન આવી શકાય તો એ વિચાર નકામા જાય અથવા એનું કોઈ સાર્થકપણું ન થાય. હવે એનું શું કરવું? અસત્સંગ અને અસત પ્રસંગ ઘટાડવા માટે શું કરવું? તો કે અસત પ્રસંગ છે એનો સંબંધ આરંભ પરિગ્રહ સાથે છે. જેટલો આરંભ પરિગ્રહ વધારે તેટલો અસત પ્રસંગ જીવને વધારે થાય. કેમ કે આરંભ પરિગ્રહમાં ઉદય છે એનો ફેલાવો વધે છે એટલે જો આરંભ પરિગ્રહનું અલ્પપણું કરવામાં આવે જેને જેટલું હોય એમાંથી એ અલ્પપણું કરે. કોઈને પરિગ્રહ વિશેષ હોય અને આરંભ ઓછો હોય તો એનું અલ્પપણું કરે. બંને હોય તો બંનેનું અલ્પપણું કરે. કોઈને પરિગ્રહ ઓછો હોય અને આરંભ વધારે હોય તો એનું અલ્પપણું કરે. પણ એ જેટલું અલ્પપણું કરે એટલો એને અસત પ્રસંગ ઘટશે. અને અસત્સંગનું બળ ઘટાડવા માટે અથવા અસત્સંગની અસર જે આત્મા ઉપર થઈ છે અને એનું જે બળવાનપણો છે એ ઘટાડવા માટે સત્સંગનો આશ્રય કરવો જોઈએ. સત્સંગનો આધાર લેવો જોઈએ. એટલે માત્ર શ્રવણ કરવું એમ નહીં, સત્સંગમાં બેસીને શ્રવણ કરવું એમ નહીં, પણ એનો આશ્રય લેવો એટલે યથાશક્તિ પ્રયોગમાં આવવો. તો આશ્રય લીધો કહેવાય, આધાર લીધો કહેવાય. કેમ કે વિચાર બળથી અહીંયા આગળ જવું છે. એટલે માત્ર સત્સંગ કરવો એમ નહીં, અસત્સંગ મટાડવા માટે સત્સંગ કરવો એટલું ન લીધું, સત્સંગનો આશ્રય કરવો એવું વાત લીધી છે. અસત્સંગનું બળ ઘટવાથી એટલે અસત્સંગનો અસર જેટલો ઓછી થાય એટલો આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલો આત્મવિચાર કરવાનો વિશેષ પ્રકારે બને છે. આત્માનો વિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. એ આત્મકલ્યાણનો વિચાર કહો, ભાવના કહો, એનાથી આત્મજ્ઞાનની ઉત્પત્તિ અવસરે થાય છે. અને જેને આત્મજ્ઞાન થાય તેને આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે. પછી મોક્ષની વ્યાખ્યા કરી છે કે કેવો છે મોક્ષ, કે નિજ સ્વભાવ સ્વરૂપ છે, જેવું પોતાનું મૂળ સ્વાભાવિક સ્વરૂપ છે એવી જ દશા, એનું નામ મોક્ષ છે. અને એમાં સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત પણ છે. મોક્ષની અંદર જીવને બિલકુલ ક્લેશનો અંશ પણ નથી, અનંતમય ભાગે પણ દુઃખ નથી, સંપૂર્ણ સુખ છે એવો મોક્ષ ઉત્પન્ન થાય છે. એ વાત કેવળ સત્ય છે. એ વાત છે, એ એકદમ નક્કર વાત છે. કેવળ સત્ય છે એટલે નક્કર. આમ સત્સંગને પરંપરાએ મોક્ષ સાથે સંબંધ છે એમ લઈ લીધું છે. એ સત્સંગમાં બાધક કારણો અસત્સંગ, અસત્પ્રસંગ અને એના કારણરૂપ આરંભ અને પરિગ્રહ, આ એના બાધક કારણો. બાધક કારણોને સમજીને દૂર કરવા જોઈએ, સાધક કારણોનો આશ્રય કરવો જોઈએ. આરંભ છે એ કાર્ય કરવાની વૃત્તિ છે. સાંસારિક કાર્યો કરવાની વૃત્તિ એ આરંભ છે. અને જીવને જેમાં મમત્વ થાય, પોતાપણું થાય, અને જેને લઈને જીવ પોતાના સ્વરૂપને ભૂલે એવું મમત્વ થાય, પોતાપણું કરીને, એને પરિગ્રહ કહે છે. પરિગ્રહ એટલે ગ્રહ એટલે પકડ કરવી, ગ્રહવું, પકડ કરવી. પરિગ્રહ એટલે બહુ સારી રીતે પકડ કરવી. જે જે સચેત અચેત પદાર્થો ઉપર જીવને પોતાપણાની પકડને લઈને પોતાના સ્વરૂપને વિસ્મરણ થાય છે, અથવા સ્વરૂપનો અવકાશ નથી રહેતો સંભાળવાનો, એટલે કે સ્વરૂપના વિષયમાં જીવ મૂર્છિત થઈ જાય છે, એ મૂર્છા પરિગ્રહ છે. મૂર્છાને પરિગ્રહ, પછી એના નિમિત્તોને પરિગ્રહ કહેવામાં આવે છે. એ સ્થૂળ વાત છે. એટલે જેને જેનો જેટલો સંયોગ વધારે, મૂડી વધારે, સંપત્તિ વધારે, મકાનો વધારે, આબરૂ વધારે, ચીજ વસ્તુ વધારે, એને પરિગ્રહ એવું નામ આપવામાં એટલા માટે આવે છે કે જીવને એ ચીજ ઉપર પકડ હોય છે એટલા માટે. વાસ્તવમાં તો ઉમાસ્વામી મહારાજે તત્વાર સૂત્રની અંદર પરિગ્રહની વ્યાખ્યા એક જ શબ્દમાં કરી છે, મૂર્છા પરિગ્રહ. આટલું સૂત્ર છે ખાલી. પરિગ્રહનું સૂત્ર શું માન્યું? મૂર્છા પરિગ્રહ. જે પરિગ્રહ ભાવથી જીવ મૂર્છિત થઈને પોતાનું ભાન ભૂલે છે, હું આત્મા છું એવું ભાન ભૂલે છે, જેની પકડને લઈને એવો ભાવ છે, મૂર્છિત ભાવ છે, મૂર્છા પામી ગયો એ ચીજની અંદર, એ મૂર્છા પોતે જ પરિગ્રહ છે. જો ચીજ વસ્તુ પરિગ્રહ હોય તો ચક્રવર્તીને સૌથી વધારે પરિગ્રહી ગણવામાં આવે. પણ શાંતિનાથ, કુંઠુનાથ, હરનાથ ભગવાન ચક્રવર્તી હોવા છતાં પણ પરિગ્રહવંત નહોતા. એમને પરિગ્રહવંત ન કહી શકાય, કેમ કે એ જન્મત્યાગી જેવા હોય છે. જ્ઞાન લઈને આવ્યા છે ને, સાહિત્ય સમ્યક દર્શન લઈને આવ્યા, એટલે સંયોગોમાં ઉદાસ હોય છે. ભરત ચક્રવર્તી, બાર ચક્રવર્તી છે આ, દરેક ચોવીસીમાં બાર ચક્રવર્તી થાય. એમાં આ ચોવીસીમાંના દસ ચક્રવર્તી છે એ સમ્યક દ્રષ્ટિઓ હતા, બે મિથ્યા દ્રષ્ટિઓ. મિથ્યાત્વ અવસ્થામાં એવો પરિગ્રહ થાય તો એટલો રસ ચડે, એટલો રસ ચડે જીવને, એટલો રસ ચડે જાય સાતમી નારકીય. ક્યાં? સાતમી નારકીય. એટલો તીવ્ર પાપનો રસ પરિણામની અંદર રસ એટલો તીવ્ર થઈ જાય સાતમી નારકીય. હા, એટલા જ સંયોગો, જેટલા ચક્ર મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તીને સંયોગ હોય એટલા જ સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને સંયોગ હોય. પણ એ સ્વર્ગમાં જવાના, અને કોઈ તદભવે મોક્ષે પણ જાય છે. આ ભગવાન, ત્રણેય ભગવાન, ભરત ચક્રવર્તી, બધા તદભવે મોક્ષે ગયા છે. એ જ ભવે મોક્ષે. પુણ્ય ભાવે ઘણા થયા હોય, સમ્યક દ્રષ્ટિ હોય, અને પાપ ભાવ પણ થયા હોય પાંચમા ગુણ સ્થાન સુધી. હા, ચડાય ભોગ ઉપભોગ છે, છતાંય બંનેનો ક્ષય કરી નાખે છે. એ જ ભાવમાં જે કાંઈ કર્મનું નિબંધન થાય છે, અલ્પ થાય છે રસ નહીં હોવાથી, અને રસના અનુસાર સ્થિતિ બનતી હોવાથી સ્થિતિ પણ અલ્પ પડે છે. એ જ ભાવમાં ઉદય આવે છે, એ જ ભાવમાં એને ખલાસ કરે. ત્રણેય પ્રકૃતિનો ઉદય આવે છે. એટલે વધુમાં બધી પુણ્ય પ્રકૃતિઓનો ત્યાં મેળ છે, છતાં પણ પોતે ઉદાસ છે એટલે વાંધો નથી. મિત્ર, જગતમાં એટલો પરિગ્રહ કોઈને ન હોય એટલો હોય. સંયોગ ઉપરથી પરિગ્રહનું માપ નથી, પરિણામની ચિકાશ ઉપરથી પરિગ્રહનું માપ છે. જેટલા પરિણામ ચીકણા થાય એટલો પરિગ્રહ છે. વિચિત્રતા એ વાતની એવી છે કે કોઈ જીવ ઉદય ભાવમાં આવીને સારી એવી રકમનું દાન ધાર્મિક પ્રસંગમાં કરે છે, ધાર્મિક હેતુથી કરે છે. એ જ જીવ પાછો થોડા સામાન્ય પૈસા માટે, થોડા થોડી રકમ માટે ચીકણા પરિણામ કરી દે છે. આ એક વિચિત્રતા છે. કેવી પરિણામની વિચિત્રતા છે, અથવા મિથ્યાત્વ અવસ્થામાં કેવું ઇમ્બેલેન્સ થાય છે. કંટ્રોલ ન રહ્યો એટલે અહીંયા પરિગ્રહનું જે સૂત્ર બાંધ્યું આચાર્યશ્રીએ, એ ત્રણેય કાળે અકાટ્ય અને અફર છે. મૂર્છા પરિગ્રહ, તને મૂર્છા થાય, તારું ભાન ભૂલે, એ જ તારો પરિગ્રહ છે. એ સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ઈચ્છા પરિગ્રહ લીધો છે. તો તને જે જે પદાર્થોની ઈચ્છા થાય એ તારો પરિગ્રહ સમજી, પછી એ ચીજ મળે ન મળે એ તો પૂર્વકર્મ અનુસાર છે, પણ ઈચ્છા પરિગ્રહ છે તારો. ઘણી ઈચ્છા થાય તો ઘણો પરિગ્રહ છે, ઈચ્છાનું અલ્પત્વ થાય તો અલ્પ પરિગ્રહ છે. પણ બંને આચાર્યોએ ભાવને પરિગ્રહ કીધો છે, પછી વસ્તુ ઉપર આરોપ આવે છે. વસ્તુને પરિગ્રહ કહેવું એ તો જેને એની ઈચ્છા છે એને લાગુ પડે છે, જેને ઈચ્છા નથી એને એ વાત લાગુ નથી પડતી, એમ સમજવું. હા, એ તો બધાનો સરવાળો ત્યાં આવે છે, એમાં આટલા મકાન છે, આટલી પ્રોપર્ટી છે, આટલી ગાડીઓ છે, આટલું ફર્નિચર છે, આટલી ચીજ વસ્તુ છે, ઘરમાં આટલા સાધનો છે, આટલી અનુકૂળતા છે, આટલા સગા સંબંધીઓ છે, આટલા અમારા પડખિયાઓ છે, આટલા ટેકેદારો છે, આટલા મિત્રો છે, આટલી જમીન જાયદાદ છે, આ બધું એક આબરૂમાં ગણાય છે. બહુ ભાઈ મોટી આબરૂ, એને તો ઘણું બધું છે, એની પાસે બહુ મોટી ઇજ્જત આબરૂ ઘણી મોટી છે, અને જીવને ત્યાં પકડ હોય છે. ને એકવાર ઇજ્જત આબરૂ માટે ગમે એટલું ખર્ચી નાખવા તૈયાર થઈ જાય, આબરૂ વધતી હોય તો. અને કરે છે લોકો આ લગ્ન પ્રસંગની અંદર ગજાબારજીને ખર્ચો કરે છે. શું કરવા, કે આપણા સગા સંબંધીઓ સ્નેહીઓ મિત્રો એ વખતે ભેગા થવાના છે, અને સારું તો એનામાં દેખાડવાનું છે જે ઓળખે છે એમાં, ન ઓળખતા હોય કે એને એને અરે શું લેવા દેવા છે, જે આપણા પરિચિત છે એમાં સારું દેખાડવાનું. આબરૂ વધારવા માટે જીવ લોભ ઉપર કાપ મૂકીને પણ આબરૂ વધારે છે, અથવા પૈસા ખર્ચ જે પૈસાથી વસ્તુ ખરીદી શકાય છે એ પૈસાને ખર્ચી નાખે છે મહેમાનની આગતા સ્વાગતામાં. અમે અમારે ત્યાં જાન આવી હતી બરાત, જાન એટલે બરાત, જાન એટલે ઓળું જાન નહીં, અમારે ત્યાં બરાત આવી હતી અને અમે એવી રીતે રાખ્યા, એવી રીતે ખવડાવ્યું પીવડાવ્યું, એવી રીતે એને રાખ્યા, એટલી ભેટ સોગાદ આપી, એટલું આમ કર્યું આમ. તમારે ત્યાં ભેટ સોગાદ આપવાનો વધારે હોય છે, અમારે તો બે પાંચ જણના વ્યવહાર કરે નજીકના હોય, ને લાંબુ લપસીંદર નથી અમારે, બહુ વરકન્યાને અડીને જે સગા હોય ને, મા બાપને, ભાઈઓ બહેનોને, ભાઈ ભાભીને, એવા એટલા પૂરતો એને કરે વ્યવહાર. બધા જાને જાને નહીં, આ લોકોમાં તો જેટલા બરાતીઓ આવે ને એ બધાને કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ આપે. કેમ? આબરૂ વધે, ઇજ્જત વધી જાય. આ મોટો પરિગ્રહ છે, ઇજ્જત આબરૂનો ભાવ છે, મોટો પરિગ્રહ છે. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે, ભલે મુનિનો વેશ હોય તો પણ. ત્યાગી હોય, મુનિ તરીકે સમાજની અંદર માન્ય હોય, મુનિ તરીકે માન સન્માન અને એની પૂજા થતી હોય તો પણ જો દર્શન મોહમાં છે, મોહ નિંદ્રા કીધી છે એમ, નિંદ્રામાં માણસને કોઈ ખ્યાલ નથી રહેતો પોતે ક્યાં સૂતો છે, કેવી રીતે સૂતો છે, કાંઈ ખ્યાલ નથી રહેતો. એવી રીતે મોહમાં પોતે ક્યાં છે એ ખબર નથી, એ જીવને નિંદ્રા જેવી સ્થિતિ છે, પોતે ક્યાં છે એ જ ખબર નથી. એ રીતે જે જીવ દર્શન મોહથી આવૃત થયેલા છે એ મુનિ હોય તો પણ અમુનિ છે, તે ખરેખર મુનિ નથી, અથવા મિથ્યા દ્રષ્ટિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે, તો ખરેખર મુનિ પણ હોય કે સમ્યક દ્રષ્ટિ પણ હોય તો એને આત્મકલ્યાણની જાગૃતિ ઘણી હોય છે. અરે મુમુક્ષુના અવલોકનના સ્ટેજમાં જાગૃતિ ઘણી આવે છે, જે મુમુક્ષુનું સતત અવલોકન હોય છે એની જાગૃતિને સૂચવે છે. પછી જ્ઞાન દશામાં તો હોય, મુનિ દશામાં તો વિશેષ હોય, તો સવાલ જ નથી. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી,
એમ શ્રીજીને કહ્યું છે ભગવાનને વચ્ચે લીસ આ બે પત્રોની અંદર કે જિનેશ્વર દેવે એ વાત કરેલી છે કે જે જીવ પ્રમાદ કરે છે એટલે શિથિલ છે આત્મકલ્યાણના પ્રયાસમાં અને પ્રયત્નમાં, જેનું ઢીલાપણું છે એને દુર્ગતિનો ભય છે, એને દુર્ગતિનો ભય થાય જ, અરે ભવિષ્યમાં મારું શું થશે. જે જીવ પ્રમાદી નથી, પ્રયત્નશીલ છે, એને પોતાના પ્રયત્નને લઈને આત્મવિશ્વાસ છે કે હવે મને મારો લાંબા ભાવ નથી, હવે મારું લાંબુ પરિભ્રમણ નથી, હવે હું થોડા અલ્પકાળમાં ભવિષ્યની અંદર મારો નિવેડો આવી જશે. એટલે પ્રમાદીને સર્વથા ભય નથી, કોઈ રીતે ભય નથી. જેને શિથિલતા છે, પ્રયત્ન નથી ચાલતો, એને શંકા પડશે શું થશે, મારું આ આયુષ પૂરું થઈ ગયા પછી શું થશે. કેમકે અત્યારે જ એને ઉપેક્ષા કરી છે, દરકાર કરી નથી, પ્રમાદી છે એટલે દરકાર કરી નથી આત્મકલ્યાણ, તો પછી શું થશે એ વાતની એને પ્રતીતિ આવતી નથી, ચોકસાઈ હોતી નથી, ચોક્કસ પ્રતીતિ થતી નથી, એને ભય થયા વિના રહે નહીં. એવો પણ અર્થ અહીંથી નીકળે છે કે જો જીવને પ્રમાદ થાય, શિથિલતા આવે, પુરુષાર્થ ન ઉપડે, તો એને જરૂર ભવભ્રમણનો ભય હોવો જોઈએ, થવો જોઈએ, નહીતર પછી કોઈ ઉદ્ધાર થવાનો આરોવારો નથી. અપ્રમાદીને તો કોઈ રીતે ભય છે, જે પ્રયત્નશીલ છે એને તો ભય થતો જ નથી. કેમ કે જે ચાલે છે એ પહોંચવાનો છે, ભલે સ્પીડ અનુસાર પણ ચાલે છે એ પહોંચવાનો છે, એટલે એને ભય નથી. એમ શ્રીજીને કહ્યું છે એટલે એ પણ પરમ સત્ય છે, કેવળ સત્ય છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જો તમારે પ્રશ્નો ચાલ્યા હતા ને, તમે ગમે તે વાતને ચર્ચો, આશ્રમની વાત હોય કે બંધની વાત હોય, ગુણની વાત હોય કે પર્યાયની વાત હોય, શક્તિની વાત હોય કે યોગ્યતાની વાત હોય, એનો હેતુ શું છે, એ બધું જાણવાનો હેતુ શું છે. જો એક આત્મજ્ઞાન કરવું એ જ હેતુ હોય તો એ પદાર્થનું જાણવું સફળ છે, નહીંતર ગમે તેટલું જાણ્યું હોય તો પણ તે નિષ્ફળ છે. અને પૂર્વે અનંતવાર અંગ પૂર્વથી જાણ પણ હું તો કરી ચૂક્યો છે, જે એ બધું ક્ષયોક્ષમ જ્ઞાન કાળે કરીને વિસ્મરણ પામી જાય છે, વિસ્મરણ પામ્યા વિના રહેતું જ નથી. કેમ કે એને કોઈ ધ્રુવ તત્વનો આધાર નથી એ જ્ઞાનને. જે જ્ઞાનને ધ્રુવ તત્વનો આધાર છે એ જ્ઞાન હંમેશા શાશ્વત રહેવાનું છે, એકવાર આવ્યું જવાનું નથી. બહુ નીચેની પ્રાથમિક ભૂમિકા લઈએ તો સ્વરૂપ જ્ઞાન પહેલું વહેલું ભાવ ભાષણમાં આવે છે, એ હજી પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી, અનુભવ નથી ત્યાં, પણ અનુભવાંશે સ્વરૂપનું જેને ભાવ ભાષણ થયું છે એ ધ્રુવ તત્વનું ભાવ ભાષણ હોવાથી એના સંસ્કાર કોઈ દિવસ નાશ પામતા નથી. ધ્રુવ તરૂપ તત્વ શાશ્વત છે તો એના સંસ્કાર પણ શાશ્વત છે. એ સંસ્કારને બીજ જ્ઞાન કહેલું, એ સંસ્કારને બીજ જ્ઞાન કહેવાતું હોવાથી એ બીજમાંથી કેવળ જ્ઞાનનું વટવૃક્ષ થયા વિના રહેતું નથી. જે બીજમાંથી વડ થયો એ બીજ છે એ પોતે વડ રૂપે થયેલું છે, ત્યાં બીજ નથી પછી રહેતું. જે બીજમાંથી વડ થાય છે એમાં મૂળિયા અને ઉપર બે બાજુ વિકાસ થઈ ગયો બીજમાંથી, ભલે બીજ બીજની જગ્યાએ ન રહ્યું પણ મોટું વટવૃક્ષ થઈ ગયું. એમ એકવાર સંસ્કાર પીડાય કેવળ જ્ઞાન પામશે, જે જ્ઞાનમાં સંસ્કાર ઝીલ્યા ભાવ ભાષણમાં કેવળ જ્ઞાનને પામશે. એટલે એમ કહે છે, સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. આમાં એમને એવો ઉપદેશ આપ્યો કે જે જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, પરિચય કરે છે, અનેક વાતો જાણવા મળે છે, સમજવા મળે છે, ઉપદેશ એમ છે કે આત્મજ્ઞાન કરવાના હેતુથી એ બધું થવું જોઈએ. બીજી રીતે કોઈ પદાર્થને જાણવા માટેનો ભાવ, બીજા આશયથી કોઈ પદાર્થને સમજવા માટેનો આશય બિલકુલ નહીં હોવો જોઈએ. એક આત્મજ્ઞાન છે, એક આત્મજ્ઞાન લીધું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું, એટલો જ હેતુ છે. હેતુમાં પણ બે વાત નહીં હોવી જોઈએ, કે આત્મજ્ઞાન એ થાય ને જાણ પણ વધે, એ નહીં. એક આત્મજ્ઞાન એટલે એક આત્મજ્ઞાન. કુતુલ વૃત્તિ, પરલક્ષ અને ક્ષોભસમ વધારવાની જે બુદ્ધિ છે, અભિપ્રાય છે, એમાંથી અહંકારનો વિપર્યાસ ઉત્પન્ન થશે. શું થશે? હું બહુ જાણું છું, હું બહુ સમજું છું, મેં બહુ વાંચ્યું છે, બહુ સાંભળ્યું છે, બહુ વિચાર્યું છે, એ આવ્યા વિના રહેશે નહીં. પર્યાય બુદ્ધિ છે ને, એટલે બહુ મહત્વની વાત કરી છે આ સ્થળે, કે આપણે બીજા ક્રિયાકાંડમાં ફસાયેલા નથી. અને દિવસમાં બે વખત ત્રણ વખત સત્સંગ કરીએ છીએ, એ સિવાય આપણે વાંચતા વિચારતા હોય એ જુદું, કે પ્રયોગ કરતા હોય એ જુદું. શું? એક આત્મજ્ઞાન કરવા સિવાય એની પાછળ બીજો કોઈ હેતુ, કોઈ આશય હોવો ઘટે નહીં, એમ અહીંથી સ્પષ્ટ થાય છે. એટલી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું, પ્રગટ કરવું, એટલું જ પ્રયોજન. એ પ્રયોજનને એવી રીતે વળગી રહેવું જોઈએ કે એકમાત્ર એ પ્રયોજનને, બીજું કાંઈ નહીં. બાકી એ હેતુ સિવાય કાંઈ પણ પ્રવૃત્તિ થઈ હોય તો જેટલું કાંઈ જ્ઞાન થયું હોય એ બધું નિષ્ફળ છે. ગમે તે પ્રકારનું, ગમે તેવું જ્ઞાન થયું હોય તો પણ એ નિષ્ફળ જ છે. આત્મકલ્યાણ માટે એનું કોઈ સફળપણું નથી. અને નિષ્ફળ છે એટલે એની કોઈ કિંમત જ નથી, એવા જ્ઞાનની કોઈ કિંમત નથી. મોટા ભાગે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ થયા પછી ભૂલ થાય છે આવી. જીવ ઘણું જાણવાનો અને ઘણું સમજવાનો પ્રયત્ન કરે છે, અનેક ગ્રંથો વાંચે છે, અનેક વક્તાઓને સાંભળે છે, સાંભળવું અને વાંચવું બંને થાય છે, પોતે પણ પોતાની બુદ્ધિ અનુસાર વિચાર કરે છે, આશય ભૂલ્યો, એ બધું ભૂલ્યો, આત્મજ્ઞાનનો આશય ભૂલ્યો, એ બધું ભૂલ્યો. 100% ભીત ભૂલ્યો. જાણવાની ઈચ્છા રહ્યા કરે, ઘણું જાણવા અર્થે ઘણું વાંચે, ઘણું સાંભળે ને ઘણું વિચારે, પણ એ જાણવા વાંચવા વિચારવાના કાળે મને આત્મજ્ઞાન કેવી રીતે પ્રગટે એ દ્રષ્ટિકોણનો સદભાવનો કારખાનું ચલાવો છો, એક એક વાતમાં લાભ થાય ને નુકસાન ન થાય એ દ્રષ્ટિકોણ આવીને ઉભો રહે છે ડગલે ને પગલે. પછી ટ્રાન્સપેરન્ટ કોથળી બનાવવાની હોય કે કાળી બનાવવાની હોય, દ્રષ્ટિકોણ શું છે? કમાવાનો. ગમે તેટલો વ્યવહાર કરો ને આ દ્રષ્ટિકોણ છૂટે છે ક્યારે? છૂટે જ નહીં. જેથી આ દ્રષ્ટિકોણ છૂટો તેથી સમજવું કે વાત ધંધામાં નુકસાની પૂરેપૂરી આવવાની, પણ સંસારિક જીવન એવું બનતું નથી. બધા જ લોકો ધનાર્થી હોય છે એટલે એ દ્રષ્ટિકોણ બધાને શીખવવો પડતો નથી, આપોઆપ આવી જાય છે. અહીંયા મોક્ષાર્થીની વાત છે, ધનાર્થીની વાત નથી, પણ મોક્ષાર્થીની વાત છે. તો એક એક પ્રસંગમાં એક એક પર્યાયમાં ચાહે ઉદયનો સવાલ હોય કે તત્વજ્ઞાનનો વિષય હોય, મને આમાં બાધકપણું કેવી રીતે થાય કે સાધકપણું કેવી રીતે થાય, આ દ્રષ્ટિકોણ રહે છે. જો જીવ મોક્ષાર્થી હોય તો એને પૂર્ણતાનું લક્ષ કીધું છે, લક્ષ છૂટે નહીં કોઈ દિવસ. એક એક બાબતમાં એ વાત સાથે ને સાથે જ રહેવાની, ભલે માઇનસ હોય તો માઇનસ, પણ જેની જાગૃતિ છે લક્ષ છે એની જાગૃતિ છે. બહુ મોટી વાત છે, લક્ષ હોવું એ બહુ મોટી વાત છે. આત્મકલ્યાણનું લક્ષ્ય હોય પરિણામોમાં બહુ મોટો ફેર પડે, બહુ મોટો ફેર પડે. બાકી તો સંસારના લક્ષ્ય તો બધા જગતના જીવનના પરિણામ ચાલે છે, એ કંઈ સમજાવવું પડે એવું નથી. સુખ બુદ્ધિએ, આધાર બુદ્ધિએ ચાલે છે, મમત્વ બુદ્ધિએ બધું થાય છે. જેટલું આત્મજ્ઞાન થાય એટલી આત્મસમાધિ પ્રગટે છે, આ ક્વોન્ટિટી ઉપર વાત છે. આત્મજ્ઞાન તો ચતુર્થ ગુણ સ્થાનથી 14મા ગુણ સ્થાન સુધી અને સિદ્ધાલયમાં ક્વોલિટીમાં એક સરખું છે. અહીંયા જેટલું શબ્દ છે એ ક્વોન્ટિટીને બતાવે છે. તમારી આત્માને અનુભવ કરવાની જે જ્ઞાનની શક્તિ છે, જ્ઞાન ગુણ છે જેને કહેવાય, એ જેટલી તારતમ્યતા વિશેષ એટલી તમને આત્મસમાધિ એટલે આત્મશાંતિ પણ એના પ્રમાણમાં વિશેષ થાય છે અથવા પ્રગટ થાય છે. આત્મસમાધિ એટલે આત્મશાંતિ, આત્મસમાધિ એટલે આત્મશાંતિ, અને તે આત્મશાંતિનો આધાર તમે આત્માને કેટલા બળવાનપણે અનુભવો છો એના ઉપર આધાર રાખે છે. અનુભવ અને અનુભવની ડિગ્રી, અનુભવ સ્વસંવેદન સ્વરૂપ છે અને સ્વસંવેદનની ડિગ્રી છે. ચતુર્થ ગુણ સ્થાને પણ સ્વસંવેદન છે અને કેવળ જ્ઞાનને પણ સ્વસંવેદન છે,
પણ ત્યાં તારતમ્યતા એ અનંત સ્વસંવેદન છે, એટલે એ સ્વસંવેદન થી ચ્યુત થતા નથી. સ્વસંવેદન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણ સ્થાને જીવ ચડતો જાય છે, અને એટલે ઉપર ઉપરના ગુણ સ્થાને આત્મસમાધિ એટલે આત્મશાંતિ પણ વધતી જાય છે. એટલે એ સૂત્ર જેવી વાત લીધી છે કે જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આ એક કોઈ પણ જીવ માટે પ્રેરણાસ્પદ અથવા આશાસ્પદ વાત લખી છે અહીંયા. કોઈ પણ તથારૂપ જોગ એટલે આત્મયોગ લીધો છે એમણે. આત્મયોગ એટલે આત્મકલ્યાણકારી યોગ. આના ઉપરથી તો આપણે પુસ્તકનું ટાઇટલ આત્મયોગ આપ્યું છે, આ પત્ર ઉપરથી આપ્યું છે, શું ને મુખ્ય પત્ર પણ આમાં એ લીધો છે. તથારૂપ એટલે જેવો જોઈએ તેવો. યોગની અંદર બે વાત છે, યોગની અંદર યોગ્યતા પણ છે અને યોગની અંદર સંયોગ પણ છે. યોગ્યતામાં પણ યોગ શબ્દ છે, અક્ષર છે, અને સંયોગમાં પણ યોગના અક્ષરો છે, છે કે ને? બેનો મેળ ખાવા જોઈએ. યોગ્યતા ઉપાદાનને અનુસરીને છે, સંયોગ નિમિત્તને અનુસરીને છે. હવે જો જીવની યોગ્યતા પાકી હોય, કાળલબ્ધિ પાકી હોય, એટલે કે જીવને ખરેખર આત્મકલ્યાણ કરવાનો અંદરથી ભાવ થયો હોય, અંતરમાંથી ભાવના થઈ હોય, અને બહારમાં એવો કોઈ જ્ઞાની પુરુષનો યોગ મળી જાય, સંયોગ મળી જાય, તો એ જીવને મોક્ષ વધારે દૂર નથી. એ જીવને મોક્ષ વધારે દૂર નથી એવું એને પોતાને પણ અંદરથી પ્રતીતમાં આવી જાય છે કે હવે આ આત્માને વિશેષ પરિભ્રમણ નથી. જાગૃતિનો અહીંયા વિષય લીધો છે. અંતર ભેદાઈને જાગૃતિ આવે છે, એટલે અંતર સંસાર પરિણતિ ભેદાઈને જાગૃતિ આવે છે. એને સંસારની રૂચિ ખલાસ થઈ જાય છે, એને સંસાર રૂચિ નથી રહેતી. એક વાત. બીજું કે એ જાગૃતિને વિશેષણ આપવું હોય, એની વિશેષતા બતાવવી હોય, તો અનુભવ પ્રધાન વિશેષતા એ છે, અપૂર્વ જાગૃતિ. કેવી? અપૂર્વ જાગૃતિ. હવે પૂર્વ છે એ ભૂતકાળને બતાવે છે. કેટલો ભૂતકાળ ગયો કે અનંતો ગયો? ભૂતકાળ કેટલો ગયો છે? અનંતો ગયો છે. આ ભવનું પણ પૂર્વ સ્મરણ ન હોય તો અનંતકાળના અનંત ભવનું સ્મરણ ક્યાંથી હોય કે ન હોય? ન હોય છતાં પણ આ એક મુમુક્ષુની ભૂમિકામાં એવી જાગૃતિ આવે છે કે એને પોતાને એમ ભાસે છે કે આ આત્માને, એટલે પોતાના મારા આત્માને, અનંતકાળમાં ક્યારેય આવી જાગૃતિ આવી જ નથી. જો ક્યારે આવી જાગૃતિ આવી હોત તો અત્યારે મારી આવી હાલત હોત નહીં. હવે જે જાગૃતિ આવી છે એ મને અનંતકાળ રખડવા નહીં દે, હવે મારો મોક્ષ સમીપ છે. એટલે એને પોતાને પોતાના પરિણમનના અનુભવ ઉપરથી જાગૃતિની અપૂર્વતાનો વિશ્વાસ આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ ઉભો થાય છે. એવી એક જાગૃતિ છે, એને અંતરભેદ જાગૃતિ કીધી છે. એ મોક્ષની ભૂમિકામાં એક વખત એવી જાગૃતિ આવે છે. અને પોતાને જે માલુમ પડે છે કે આ આત્માને કોઈ કાળે આવી જાગૃતિ નહીં આવી હોય એ વાત નક્કી છે. અને આ જાગૃતિ જે પ્રકારે વર્તે છે, કેમ કે તો વર્તમાન છે, એ જાગૃતિ વર્તતી જાગૃતિ ઉપરથી એનો આત્મવિશ્વાસ ઊભો થાય છે કે હવે આ આત્મા બંધાઈને અનંતકાળ સંસારમાં રખડે કોઈ દી બનવાનું નથી, હવે નહીં બને, હવે આપણો છૂટકો થઈ ગયો. એવી પ્રતીતિ પોતાને પણ આવે છે અને એવી એવી દશાવાનને નાની પણ સમજે છે કે આ જીભ હવે નહીં રખડે, આ હવે પોતે પોતાના આત્મકલ્યાણમાં એટલે આત્માના હિતમાં અને અહિતમાં પૂરો જાગૃત થઈ ગયો છે, જાગૃત છે. હવે આ હવે ઊંઘવાનો નથી, બરાબર જાગી ગયો છે આજે. એવી એક અપૂર્વ જાગૃતિ જે ક્ષણે આવે છે, એ ક્ષણે તો પછી ત્યાર પછી જાગૃતિ જ રહે છે, કોઈ એક ક્ષણે એવી એવી જાગૃતિ આવે છે, એ જીવનો મોક્ષ બહુ સમીપ છે. વિશેષ દૂર નથી એટલે ઘણો સમીપ છે એ વાત પોતાને પણ સમજાય છે અને નાનીને પણ સમજાય છે. આત્મકલ્યાણની અંતરની ભાવના ઉદ્ભવે એવી યોગ્યતા જોઈએ, અંતરમાંથી, આત્મામાંથી. આત્મામાંથી, અંતરાત્મામાંથી જે ભાવ ઉત્પન્ન થાય તે આત્માનું સત્વ છે, તે સ્વભાવ સત્વ છે. પછી ભાવના હોય કે આત્મકલ્યાણ કરવાનો દ્રઢ નિશ્ચય હોય, એ આત્માનો સત્વ છે. આત્મામાં અનંત શક્તિ હોવાથી આ સત્વમાં પણ બળ ઘણું છે. 128માં લીધું ને કૃપાળુદેવે, એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. બેનશ્રીએ 21માં બોલમાં લીધું, બીજા બોલમાં પણ લીધું, અંતરમાંથી જેની ભાવના અને લગ્ની ઉપડે છે એ સફળ થાય થાય ને થાય, નહીતર 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કેમ કે એની તાકાત એટલી છે, એની તાકાત બતાવે છે. આત્મામાં અનંતી તાકાત છે તો આત્માનું સત્વ છે એમાં પણ અનંતી તાકાત છે. આત્મા અમૃતનું સરોવર છે. ચાલો, આત્મા પોતે અમૃતનું સરોવર છે તો એના એક ટીપામાં પણ અમૃત જ છે. એક ટીપું પણ કોઈ પી જાય તો એ મરે નહીં, ભલે આખું સરોવર હોય અમૃતનો. આ એના જેવી વાત છે. એવી બધી વાતો અમને પ્રસિદ્ધ કરી છે, પ્રગટ કરી છે. આટલા મોટા દળદાર ગ્રંથોમાં હજારો વાત છે. તમારું વજન કઈ વાત ઉપર છે? સવારની ચર્ચા ઉપર છે. તમારું વજન ખાલી કોન્ટ્રાડિક્શન ક્યાં આવે છે એટલું જોવા ઉપર છે કે બીજી અમૂલ્ય વાતોનો ખજાનો ને ભંડાર ભર્યો છે ત્યાં તમારું વજન છે? ક્યાં છે તમારું વજન? તમે કોના ઘરાક છો? કઈ ચીજના ઘરાક છો તમે? કઈ ચીજનું ગ્રહણ કરો છો? તમારી યોગ્યતાનું માપ નીકળે છે.
આ તો જ્ઞાની પુરુષ છે,
પણ યોગ્યતાવાન જીવનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય તો એ બહુ મોટી વાત છે, કેમ કે આખી ટ્રેક બદલાય છે પરિણામની. કોઈ પણ યોગ્યતાવાન જીવ હોય ને એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય અથવા ટર્નિંગ પોઈન્ટમાં એને ટર્ન લીધો હોય, જે તો ટર્નિંગ પોઈન્ટ ઉપર જ એને ટર્ન લીધો હોય, બહુ મોટી વાત છે. કેમ કે આખી પરિણામની ટ્રેક બદલાઈ જશે, ગાડીનો પાટો બદલાઈ ગયો અને ડેસ્ટિનેશન બીજું જ આવવાનું છે. તો એ હાઈલી એપ્રિશિએટ કરવામાં આવે છે. હંમેશા એને સ્વીકારવામાં આવ્યું છે, હંમેશા એનો આદર અને સત્કાર કરવામાં આવ્યો છે સારી રીતે. યોગ્યતાવાન જીવ હોય તો જ્ઞાની એનું કાળજું કાઢીને આપે, એટલે કે એના કાળજામાં જે અધ્યાત્મનું રહસ્ય છે એ રહસ્ય એને આપે, ને એની કિંમત કાંઈ બીજી રીતે થાય એવું નથી, એટલો રિસ્પોન્સ આપે છે. યોગ્યતાવાન યોગ્યતા ઉપર આપવા જાય, એ તથારૂપ યોગનો મેઇન ફેક્ટર આ યોગ્યતા છે. એનો સેકન્ડરી, આ પ્રાઇમરી ફેક્ટર છે, સેકન્ડરી ફેક્ટર સત્પુરુષનો યોગ છે. એ સેકન્ડરી એટલા માટે છે કે એવો સત્પુરુષનો યોગ નહીં, તીર્થંકરોનો યોગ પણ અનંતવારથી હશે. સત્પુરુષ તો હજી નાના છે, આ તો મોટા પુરુષ છે, એનો યોગ પણ અનંતવારથી હશે, કે જેને દિવ્ય ધ્વનિ સાંભળવા મળે, જેના અતિશયો જોવા મળે, એની વિતરાગતા જોવા મળે, એનો યોગ પણ થઈ ગયો છે. અંદર યોગ્યતા ન હોય નિષ્ફળ ગયું છે. એટલે એવા યોગે જીવને કોઈ એવી ક્ષણે અંદરમાંથી જાગૃતિ ઉત્પન્ન થાય, આત્મામાંથી, અને એનું અંતર ભેદાઈ જાય, એનું મર્મસ્થાન મર્મસ્થાન ભેદાઈ જાય, તો એની ફિલિંગ જ જુદી જાતની આવે. જેને વાત અંદર થતી એની ફિલિંગ જ બીજી જાતની, લાગણી જ બીજી જાતની ઊભી થાય છે. એ જીવને મોક્ષ વિશેષ દૂર કરે, એનો છૂટકો થઈ જવાનો, એ છૂટકો થઈ જવાનો. એટલે ભાવિ નહીં ગમ નહીં એને બહુ મોક્ષ નજીકમાં છે એમ જ જોવામાં આવે છે. અહીં સમજી રાખી
શ્રી સદગુરુદેવનો જય હો, દિનવાણી માતનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.